समय सार भगवान कुंतुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करिए छे। एमां आपणे कलश 128 संवर अधिकार में कर्यो छे। गाथा 187, गाथा 188 ने गाथा 189 अने एना पछी कलश 128 त्यां सुधी आपणे स्वाध्याय कर्यो छे। हवे आ कलश पछी थी कुंकुंदाचार्य भगवानी गाथा 190, 191 अने 192 आवे छे। एनी पहला एम पूछे छे कि संवर कया क्रमे थाय छे, संवर कया क्रमे थाय छे अने एना उत्तरमां आ गाथाओ कहेवामां आवी छे। तो आजे आपणे गाथा 190 थी 192 गाथा लईए। आ छेल्ली त्रण गाथाओ छे अने ए पछीथी आ अधिकार पूरो करता पहेला अमृतचंद्राचार्य भगवाने बीजा चार कलश लख्या छे। तो कुंदकुंदाचार्य भगवाननी संवर अधिकारनी छेल्ली त्रण गाथाओ गाथा 190, 191 अने 192। तेसा हेतवो बणिता अद्यवसानानी सर्वदर्शिभिः मिथ्यात्वम् अज्ञानम् अविदितम् भावस्य योगस्य हेत्वभावे नियमाज्जायते ज्ञानीन आश्रवनिरोधः। आश्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः। कर्मणो भावेन च नो कर्मणा अपि जायते निरोध, नो कर्म निरोधेन च संसार निरोधनम भवति। गुजराती में आ गाथा अपने लईए। राग आदि ना हेतु कहे सर्वज्ञ अत्यवसान ने, मिथ्यात्व ने अज्ञान अविरति भाव तेमज योग ने हेतु अभावे जरूर आश्रव रोध ज्ञानी ने बने, आश्रव भाव विना वळी निरोध कर्म तणो बने, कर्मो तणाय अभाव थी नो कर्मनु रोधन अने नो कर्मना रोधन थकी संसार संरोधन बने। कई रीते संसार रहित दशा थाय एटले के संवरनी दशा प्रगट थाय एनो क्रम अहीं दर्शाववामां आव्यो छे। आश्रवनुं कारण जणावीने त्यांथी शरूआत करी अने संसार रहित दशा कई रीते थाय एनो आखो क्रम आ त्रण गाथा द्वारा कुंकुंदाचार्य भगवाने आपणने समजाव्यो छे। गाथाना अर्थमां अहीं कहे छे कि तेषा हेतवः सर्वदर्शी भी मिथ्यात्वम अज्ञानम अविरत भाव च योग च अद्यवसानानी वणीता। एटले के तेमना एटले पूर्वे कहेला राग द्वेष मोह रूप आश्रवोना हेतुओ सर्वदर्शीओए एटले के केवळी भगवाने तीर्थंकर भगवाने શું કયા છે? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત ભાવ અને યોગ, એ ચાર અધ્યવસાન કયા છે? આશ્રવના એટલે કે રાગ, દ્વેષ, મોહ, એના હેતુઓ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સર્વજ્ઞ ભગવાને કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. જ્ઞાનીન હેતત્વ ભાવે નિયમાત આશ્રવ નિરોધ. આશ્રવ ભાવે ન વિના કર્મણ અપી નિરોધ, અને આશ્રવ ભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે. જો કર્મણ અભાવે ન નો કર્મણામ અપી નિરોધ, વળી કર્મના અભાવથી નો કર્મનો પણ નિરોધ થાય છે. જ નો કર્મ નિરોધેન સંસાર નિરોધન ભવતી, અને નો કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. જો એક પછી એક ક્રમમાં વાત લીધી, શરૂઆત આશ્રવથી કરી કે પહેલા જે રીતે કહેવામાં આવ્યું છે તે રીતે આ રાગ, દ્વેષ, મોહ આશ્રવના હેતુઓ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ એ ચાર અધ્યવસાન સર્વજ્ઞ ભગવાને કહ્યા છે. અને જ્ઞાનીએને, જે જ્ઞાની છે, સમ્યક દર્શન સહિત છે, એને એ હેતુઓનો અભાવ છે, અને જેમને હેતુઓનો અભાવ છે એમને નિયમથી આશ્રવોનો નિરોધ થાય છે, અને આશ્રવ ભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, અને કર્મના અભાવથી એટલે કે કર્મનો નિરોધ થતાં નો કર્મનો પણ નિરોધ થાય છે, અને એમ નો કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે, એટલે કોઈ સંસારી અવસ્થા પછી રહેતી નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે પ્રથમ તો જીવને આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ, અભિપ્રાય જેમનું મૂળ છે, એવા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ સ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગ, દ્વેષ, મોહ સ્વરૂપ આશ્રવ ભાવના કારણો છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ એ અધ્યવસાનો જીવને છે, જીવને એવા અધ્યવસાન છે. એવા અધ્યવસાન એ રાગ, દ્વેષ, મોહ સ્વરૂપ આશ્રવ ભાવના કારણ છે. આવું કેમ છે? તો કે કર્મના એકપણાનો અભિપ્રાય એને વર્તે છે. કર્મના એકપણાનો અભિપ્રાય એટલે કે કર્મના ઉદયો છે, અને એ ઉદયો સાથે પોતે રહ્યો છે, એ ઉદયો પોતામાં છે, એ ઉદયો સાથે એ જોડાય છે, એમાં એને રૂચિ થાય છે અથવા અણગમો થાય છે, એટલે રાગ અને દ્વેષના ભાવે એ કર્મોના ઉદય સાથે જોડાય છે, કે કર્મના ઉદયને પોતા રૂપે માને છે, એમ એ મિથ્યાત્વ સહિત છે, એને અજ્ઞાન વર્તે છે, અને એમ થતાં એને અવિરતિ છે. એટલે આવો મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને એને આત્મપ્રદેશોનું કંપન થાય છે મન, વચન, કાયાના યોગથી, એટલે યોગ પણ છે. એવા અધ્યવસાન, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો એને છે, અને એ રાગ, દ્વેષ, મોહ નું કારણ છે, અને રાગ, દ્વેષ, મોહ એ આશ્રવનું કારણ છે, અને એમ એને આશ્રવ છે. આશ્રવ છે એટલે કે કર્મ થાય છે. આશ્રવ એ કર્મનું કારણ છે, અને કર્મ નો કર્મનું કારણ છે, અને નો કર્મ સંસારનું કારણ છે. ભવનું ભ્રમણ એને લીધે થાય છે. માટે સદાય આ આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગમય આત્માને માને છે, અર્થાત મિથ્યાત્વ આદિ અધ્યવસાન કરે છે, માને છે એટલે કરે છે, એ રૂપે થઈ જાય છે. એમાં એને કઈ શબ્દની જરૂર નથી. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગ એ બધા શબ્દ જાણતો ન હોય તો પણ એ એવા ભાવે થાય છે, એવા ભાવે પરિણમે છે. જે ભાવ જ્ઞાનીની દ્રષ્ટિમાં મિથ્યાત્વ છે, જે ભાવ જ્ઞાનીની દ્રષ્ટિમાં અજ્ઞાન છે, અવિરતિ છે, યોગ છે, એ બધા ભાવે આ જીવ અનાદિનો થતો રહ્યો છે. જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી એને ખબર પણ નથી કે મિથ્યાત્વમાં સબડી રહ્યો છે. એ મિથ્યાત્વને કારણે એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. મૂળ કારણ તો મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ છે તો સાથે અજ્ઞાન પણ છે, અવિરતિ પણ છે, યોગ પણ છે. આ બધું હોવાનું મૂળ કારણ એક જ દર્શાવ્યું કે કર્મના એકપણાનો અધ્યાસ. કર્મના ઉદયો આવે છે, પૂર્વ કર્મ ઉદયમાં આવે છે, એ કર્મ પોતાથી જુદું છે એવું એને જ્ઞાન નથી. જે ઉદય આવે, જે સંયોગો સર્જાય, એ સંયોગો સાથે એ જોડાય છે. સંયોગો અને પોતે ભગવાન આત્મા બે જુદા છે એ વાતની એને ખબર નથી. એટલે સંયોગો છે તો સંયોગો સાથે જોડાવું એ એને સહજ થઈ ગયું છે, એવું જ અધ્યવસાન છે, એવો અભિપ્રાય છે. અરે જાણે કે ન જાણે પણ એને તો એમ જ એ અભિપ્રાય વર્તે છે. એને એ માન્યતા એટલી દ્રઢ થઈ ગઈ છે કે એને ખ્યાલ પણ નથી કે એ મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિના ભાવે પરિણમી રહ્યો છે, એનો એને ખ્યાલ પણ નથી. કેટલા મનુષ્યોને આપણે જાણીએ છીએ કે જેમને આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય અને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને સમજ આવી હોય, કેટલા મનુષ્યો એવા, આટલા બધા લોકોને આપણે જાણીએ છીએ. એમાંથી વિચાર કરવા બેસીએ તો કોને આ વાતની ખબર છે, અને જેને ખબર છે એમાંના એ પંડિત થઈને બેઠા છે, પણ અધ્યાત્મનો અભ્યાસ કરીને, ભેદ જ્ઞાન કરીને એવા અધ્યવસાનોથી જુદા પડ્યા હોય એવા કેટલા. આ ઉત્તમ તત્વ છે, અને એવા ઉત્તમ તત્વની પ્રરૂપણા આચાર્ય ભગવાને કરી છે. એને આપણે સમજી અને જીવનમાં એને ઉતારવાનું છે કે ભેદ જ્ઞાન દ્વારા આ જે અધ્યવસાય સહિત દશા છે એ મારી નહીં, એવો પાકો નિર્ણય થાય, અને પછી પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે ત્યારે યથાર્થ નિર્ણય થાય, અને એમ ધર્મની શરૂઆત થાય. એટલે આખો ક્રમ એ રીતે જ દર્શાવે છે, કારણ સમજાવીને દર્શાવે છે કે ભાઈ આવા અધ્યવસાન સહિત જ તું છે. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને યોગ જે કર્મબંધના કારણ છે, જે આશ્રવના કારણ છે, અને એમાં મૂળ કારણ શું છે તો કે કર્મના ઉદયો છે, એની સાથે એકતા બુદ્ધિ. જે સંયોગો સર્જાય, દરેક સમયે સમયે જે સંયોગો સર્જાય, એ સંયોગોથી પોતે પોતાને જુદો ક્યારેય કલ્પતો જ નથી. એની કલ્પના પણ એને નથી કે આ સંયોગ છે ને એથી હું જુદો છું. સવારે ઉઠ્યો છે અને એ બ્રેકફાસ્ટ કરે છે તો એને એમ નથી કે આ બ્રેકફાસ્ટ અને હું એ બે વસ્તુ જુદી છે. આ બ્રેકફાસ્ટ કરવાનો ભાવ એ મારાથી જુદો છે એવું એને છે જ નહીં. એ તો સહજ ઉઠે છે ત્યારથી એમ જ માને છે કે હું બ્રશ કરું છું, હું બ્રેકફાસ્ટ કરું છું, હું ઓફિસ જઉં છું. આમાંનું એક પણ કામ એ કરતો નથી, એનાથી એ જુદો છે. કર્મના ઉદયને કારણે એવા સંયોગો સર્જાયા છે કે સવારે ઉઠી એ તૈયાર થાય, બ્રેકફાસ્ટ કરીને ઓફિસે જાય, આ બધા સંયોગો છે. અને આ સંયોગોમાં એ ભગવાન આત્મા ક્યાંય છે જ નહીં, છતાંય એ એમ જ માને છે કે આ બધામાં હું રહ્યો છું, આ બધું હું કરું છું. સ્વાધ્યાય તો સાંજે એક કલાક કરવાનો હોય ત્યારે જ હોય, બાકી તો બધું આખો દિવસ તો આ જ હોય ને. હા, ગુરુદેવ કાંજી સ્વામી સોનગઢમાં જયારે હતા ને, એ વખતમાં અમારા એક સંબંધીની વાત કહું તો, એ હસબન્ડ ને વાઇફ ઉમરલાયક એ ત્યાં જતા અને પછી સાંભળતા અને પાછા ઘેરે આવે ત્યારે પણ, ત્યાં રહ્યા હોય ત્યારે પણ આત્મધર્મ આવે ત્યારે વાંચે. એમાં જે બહેન હતા એ તો આત્મધર્મ આવે એટલે એક દિવસમાં પૂરું કરી નાખે, તો વંચાઈ ગયું. પછી આપણે કહીએ કે બીજી વાર વાંચો ને, આ તો ગુરુદેવની વાણી છે, તો કે એક વાર તો વાંચ્યું, કેટલી વાર વાંચવાનું. પછી સારું ચાલો કઈ વાંધો નહીં. પણ પછી આપણે આ વાત કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોય, એમના હસબન્ડને આ બધું ગમે અને વારંવાર મને કહે કે રમેશભાઈ હવે કંઈક બોલો ને, કંઈક વાત કરો ને, એમને ગમે. અને આપણે શાસ્ત્રની વાત કરીએ, ગુરુદેવની વાત કરીએ તો એમને ખૂબ ગમે. પેલા બહેન ઉઠીને ચાલ્યા જાય આ બધું, અને પાછા બહાર જઈને વાત કરે કે ભાઈ આખો દિવસ આ બધું ન ગમે. ઠીક છે, અડધો કલાક કલાક વાત બરાબર છે, પણ પછી આખો દિવસ પછી આ બધું ન હોય એમ કે ન ગમે. આ વાત એ બહેનની એકલાની નથી, આ વાત લગભગ 99% લોકોની આ વાત છે. જેઓ સ્વાધ્યાય કરે છે એમાંના 99% લોકોની આ જ વાત છે કે ભાઈ એક કલાક બરાબર છે, ઠીક છે, પછી આખો દિવસ તો આની આ વાત ન ગમે. આત્મા આત્મા કરે રાખે, એમાં હું આત્મા, ઠીક છે, હવે થોડી વાર હોય બરાબર છે. આવી દ્રષ્ટિ જેને હજી પડી છે એને અનંત ભવ છે. પોતાની વાત ગમતી નથી, પોતાની એટલે આત્માની, એ વાત જેને હજી ગમતી નથી, એની રૂચિ નથી, એને અનંત ભવ થશે. પોતાના સ્વરૂપને વિપરીતપણે માને છે, વર્તમાનમાં પૂર્વે પુણ્યબંધ કર્યો છે અને એનો ઉદય વર્તે છે, એટલે એવી દશા છે કે એમાં પોતે સવારથી ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી અનેક પ્રકારના સંયોગો પ્રાપ્ત થાય, અને પુણ્યનો ઉદય છે એટલે જે સંયોગો પ્રાપ્ત થાય છે એ બધા અનુકૂળ સંયોગો છે, અને એ અનુકૂળતામાં જે મળે છે એમાં એ રાચી રહે છે. એનાથી એ પોતે જુદો છે એ વાતનો એને વિકલ્પ પણ આવતો નથી. એને જોબ છે, એની પાસે કાર છે, એની પાસે ઘર છે, તો એનાથી એ જુદો છે. આ કાર કે જોબ એ કંઈ મારું નથી એવો એને સવારથી સાંજ સુધીમાં વિકલ્પ પણ આવતો નથી. અને પછી કદાચ સાંજે આ સ્વાધ્યાય કરે છે તો ઠીક છે, વાંચી લીધું, વંચાઈ ગયું, સ્વાધ્યાય સાંભળી લીધો, પુસ્તક બંધ થઈ ગયું, વાત પૂરી થઈ. પણ આ અધ્યવસાનથી એક છૂટો તો પડ્યો નહીં. અહીંયા અધ્યવસાન વિશે થોડી વધારે વાત એટલા માટે કરીએ છીએ કે ઘણાને તો ખ્યાલ પણ નથી આવતો કે કયા અધ્યવસાનની કયા પ્રકારે વાત ચાલી રહી છે, એના જીવનમાં આ વાત શું બની રહી છે. એટલા માટે આ થોડીક વાત આપણે કરીએ છીએ કે આ અધ્યવસાન જીવનમાં કેવી રીતે આપણી સાથે વણાઈ ગયા છે, અથવા તો આ આત્મા એની સાથે કેવી રીતે જોડાઈ ગયો છે. જાણે કે આ તો બધું કરવાનું જ હોય, સવારે ઉઠીએ અને બ્રશ ન કરવાનું હોય એવી તો કલ્પના ન થઈ શકે. સવારે ઉઠી અને બ્રેકફાસ્ટ ન કરવાનો હોય એવો તો વિકલ્પ આવે નહીં. સવારે ઉઠી અને જોબ પર ન જવાનું હોય એવો પણ વિકલ્પ ના આવે. એ તો બધું સહજ છે, તો હોય જ નહીં, એ તો મારું કામ છે, એ બધું મારું. તો આત્માનું શું એમાં ક્યારેય વિચાર નથી કર્યો. એટલું બધું સહજ થઈ ગયું છે. એટલે કે કર્મના ઉદયો અને ઉદયોને કારણે સર્જાતા સંયોગો જે અત્યારે વર્તમાનમાં ખૂબ અનુકૂળ છે, તો એવી અનુકૂળતામાં આ બિચારો જીવ ખોવાઈ ગયો છે. એને એમ નથી થતું કે આ એક પણ કાર્ય મારું નહીં, હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક 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 છું, એને આમાંનું એક પણ કાર્ય હોય નહીં, એ કોઈ કાર્ય મારું નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, અને આમાંના એક પણ કાર્ય મારા નથી. એટલી વાતનો જ્યાં સુધી નિર્ણય નથી ત્યાં સુધી એને એવા અધ્યવસાન તો રહેવાના રહેવાના ને રહેવાના. અધ્યવસાન છે એટલે અભિપ્રાય છે, માન્યતા છે, એની સાથે એકરૂપતા છે, એને પોતાપણે માને છે, પોતે એ રૂપે થાય છે, એ બધું એને સહજ લાગે છે. એનાથી એને એમ નથી થતું કે આ હું જે કરી રહ્યો છું તું તે બધું એક્સ્ટ્રા છે, આ વધારાનું છે, મને આ હોય નહીં, એવું તો ક્યારેય એને થતું નથી. એટલે અધ્યવસાન સાથે એ કેવો ઓતપ્રોત થઈ ગયો છે. સંયોગો છે, સંયોગો સાથેની ઓતપ્રોતતા એ જ અધ્યવસાન, અને એની સાથે એ સવારથી રાત સુધી અને બીજા દિવસે સવારથી રાત સુધી રાત્રે પણ એમ દિવસોના દિવસો પસાર કરે છે, જીવન પૂરું થઈ જાય છે. હવે આમાં એ કહેશે કે આમાં અમે બીજું તો કાંઈ કરતા નથી, પછી શું એમાં ક્યાં અમે પાપ કરીએ છીએ? પેલા માણસ આ પાપ નથી તો બીજું શું છે? ક્યારેક થોડોક અમથો સુભાવ છે, અને બાકીનો બધો સમય શું છે? સુભાવ સિવાય બીજો ભાવ જે છે, અન્ય ભાવ છે, એ પાપ ભાવ જ છે, જેને કારણે જે બંધ પડે છે. અને કદાચ શુભ ભાવ થોડો હોય તોય શું છે, એથી પણ બંધ જ પડે છે ને. એટલે નવા કર્મનો બંધ થયા જ કરે છે, થયા જ કરે છે, અને ભવના ભ્રમણ અટકતા નથી. એટલે આચાર્ય ભગવાન કરુણા કરી અને બતાવે છે કે તું ભાઈ ક્યાં અટક્યો છે એ પહેલા સમજ. તું ક્યાં અટક્યો છે કે તું આવા અધ્યવસાનોમાં અટક્યો છે? તને એમ છે કે આ તો બધું કંઈ કરીએ છીએ એમાં કોઈ વાંધો નથી, આપણે ક્યાં પાપ કરીએ છીએ, એવી ઊંધી માન્યતાને કારણે તું તેમાં અટક્યો છે. તું તારા સ્વરૂપ તરફ લક્ષ કરતો જ નથી, સ્વરૂપની તને દ્રષ્ટિ થતી જ નથી, તને ખ્યાલ પણ નથી કે ભગવાન આત્મા શું કરે. ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે, એ સિવાય બીજું કાંઈ કરે નહીં, એવું તો તું કરતો નથી. એટલે અધ્યવસાન સહિત જ છો. આ વાતને પહેલા પકડવાની છે, સ્વીકારવાની છે, પોતાનો દોષ છે એને સમજવાનો છે. આપણા સ્વાધ્યાય ભાઈમાંથી હમણાં જ એક ભાઈ સાથે ઘણી વાતો કરી, એમને કંઈક તમના ફેમિલીમાં કંઈક ક્યાંક કોક જાતના વાંધા હતા ભાઈ સાથેના, તો પછી પાછા કંઈક એને એ જ વાત લંબાવતા હતા. તો મેં પૂછ્યું કે તમે હમણાં પ્રતિક્રમણ તો કર્યું ને હમણાં સંવત્સરીનું, તો પછી હવે પાછી એ વાતને કેમ લંબાવી રહ્યા છો? આપણે આવા ને આવા પ્રતિક્રમણ કરીએ, પણ જેમની સાથે વાંધો પડ્યો છે એ વાંધાને તો આપણે ચાલુ જ રાખીએ છીએ, તો પ્રતિક્રમણ શેનું કર્યું? પ્રતિક્રમણ કરીને ક્ષમા ક્યાં આપી છે? બધું એમ ને એમ ઘરેડમાં ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આટલા 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ થયા, પણ કાંઈ ફેરફાર થયો નહીં, જીવ જરાય પલળ્યો નથી, આ અધ્યવસાન સહિત જ રહ્યો છે. શું સમજવા જેવું છે? મોટા મોટા શબ્દોને બાજુ પર રાખીએ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતી, યોગ, આમાંનું કાંઈ ના આવડે તો પણ એટલી વાત તો ગળે ઉતરે કે નહીં કે આ આત્માનું કાંઈ નથી, આ આત્મા સિવાય બહારની બધી વાત છે, એટલે મારી વાત હોઈ શકે નહીં, એટલું તો સમજમાં આવે કે ના આવે? સવારથી ઉઠી અને જે કાર્યો કરીએ એ એક પણ કાર્ય આત્મા કરી શકતો નથી, એટલી વાત તો સમજાય કે ન સમજાય? આત્મા અને શરીર જુદા છે એ વાત સમજાઈ હોય તો જે જે કાર્ય શરીર દ્વારા થતા હોય, મન દ્વારા થતા હોય, વાણી દ્વારા થતા હોય, એ કાર્ય આત્માના હોય નહીં, એટલી વાત તો સમજાય કે ન સમજાય? તો પછી સવારથી ઉઠીને આત્માએ શું કર્યું? ધ્યાનનો પ્રયોગ દર્શાવ્યો કે પહેલા નિર્વિકલ્પતાનો અભ્યાસ કરો, અને આ દ્રઢતા કરી છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ આખો દિવસ રટણ કર્યું છે, તો પછી નિર્વિકલ્પ થતા જ એ ભાવ આવીને બેસી જશે, અને એ વખતે એવો પુરુષાર્થ થશે. નિર્વિકલ્પતાનો અભ્યાસ કરતા કરતા આગળ વધતા શાંતિમાં હું જ્ઞાયક છું એ ભાવ નું રટણ સાચા અર્થમાં આવી જશે. જે માત્ર શબ્દોમાં હતું એ ત્યારે આવી જશે, પણ નિર્વિકલ્પતાનો અભ્યાસ અને શાંતિ એ માટેની જે વાત કરી એ પણ ક્યાં કેટલા લોકો કરે છે. છેલ્લા 2 વર્ષમાં લગભગ બધા સેન્ટરમાં આ વાત સમજાવી છે, કોઈકને કોઈક પ્રકારે વાંધા વચકા કાઢે છે, બીજી બધી બાબતમાં નિયમિતતા છે, પણ નિર્વિકલ્પતાનો અભ્યાસ કરી શાંત ચિત્તે સવારના બેસી અને પોતાના સ્વરૂપને ધ્યાવવાનો પુરુષાર્થ એવો પ્રયત્ન કેટલા લોકો કરે છે? એ કોઈ કરતું નથી, માત્ર એક જ અધ્યવસ્થા એ વર્તે છે કે જે કર્મના ઉદય રૂપે એને અનુકૂળતાઓ મળી છે એની સાથે જોડાઈ જાય છે, બીજું કાંઈ કરતો નથી. એટલે આચાર્ય ભગવાન સૌથી પહેલી વાત એ કરે છે કે ભાઈ તને આ અધ્યવસાય જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ આ બધું કાંઈ ખસવાનું નથી, અને રાગ ને દ્વેષ ને મોહ એ કઈ જવાના નથી એટલે આશ્રવ તો રહેવાના જ છે, અને આશ્રવ છે એટલે પછી કર્મ બંધ છે, અને કર્મ બંધ છે એટલે ભવના ભ્રમણ છે. બહુ સહેલાઈથી સમજાય એવી વાત છે, એને ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. સંવર અધિકારમાં મુખ્યતા એની જ કરી છે. અહીંયા કહે છે કે કર્મ નો કર્મનું કારણ છે અને નો કર્મ સંસારનું કારણ છે, માટે સદાય આ આત્મા આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગમય આત્માને માને છે, અર્થાંત મિથ્યાત્વ આદિ અધ્યવસાન કરે છે. તેથી રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ ભાવને ભાવે છે, તેથી કર્મ આશ્રવે છે એટલે કે કર્મના બંધ થાય છે, તેથી નો કર્મ થાય છે અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તે આત્મા આત્માને કર્મના ભેદ વિજ્ઞાન વડે, આત્મા જુદો અને આ કર્મ જુદા, આત્મા જુદો અને રાગ જુદો, આત્માથી ભગવાન આત્માથી બીજું બધું જુદું પર છે, એમ જ્યારે એને ભેદ જ્ઞાન થાય તો એવા ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ઉપલબ્ધ કરે છે એટલે અનુભવે છે, ત્યારે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો કે જે આશ્રવ ભાવના કારણો છે તેમનો અભાવ થાય છે, એ ચાલ્યા જાય છે. અધ્યવસાનોનો અભાવ થતા રાગ દ્વેષ મોહરૂપ આશ્રવ ભાવનો અભાવ થાય છે. અધ્યવસાન નથી તો રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ ભાવ થતા નથી. સવારે ઉઠીએ અને બ્રેકફાસ્ટ માટે બેઠા હોઈએ તો બ્રેકફાસ્ટ જે છે એ એક સંયોગ છે. હવે એ સંયોગ છે, એ સંયોગ છે અને સંયોગ તરીકે નહીં લેતા એ જાણે મારું કાર્ય છે એમ આપણે લઈએ, એટલે એક તો આ ભૂલ થઈ અને પછી એમાં બ્રેકફાસ્ટમાં ક્યાંક વાંધો પડ્યો એટલે દ્વેષ થયો, પત્ની સાથે દ્વેષ ભાવ થઈ જાય, બોલવા થઈ જાય, એટલે અધ્યવસાનને કારણે એ રાગ કે દ્વેષ થાય. સારું થયું તો રાગ પણ થાય અને મોહ પણ થાય, જ્યાં જે નથી ત્યાં માનવાનું થાય. એટલે અધ્યવસાનનો અભાવ થાય તો પછી રાગ દ્વેષ મોહનો અભાવ થાય, અને રાગ દ્વેષ મોહ છે એ જ ખરેખર તો આશ્રવનું કારણ છે. આશ્રવ અધિકારની અંદર આપણે એ વાત સમજ્યા છીએ કે પૂર્વ બાંધેલા જે કર્મના ઉદયો છે એને આશ્રવ કહેવામાં આવ્યા છે, પણ એ આશ્રવ એ નિમિત્ત કારણ છે આશ્રવનું. તો ક્યારે? કે જ્યારે જીવને રાગ દ્વેષ મોહરૂપ વર્તવું થાય ત્યારે. જો જીવ એવા રાગ દ્વેષ મોહના ભાવે વર્તતો નથી અને પૂર્વ ના કર્મના ઉદયો આવે છે એની સાથે એ રાગ દ્વેષ મોહના ભાવે વર્તતો નથી, એની સાથે જોડાતો નથી, તો એ ઉદયો પૂર્વના કર્મના ઉદયો નવા કર્મના બંધમાં જે આશ્રવ છે એનું કારણ થતા નથી. એ વાત આપણે પહેલા આશ્રવ અધિકારમાં સમજ્યા છીએ, એ વાતને અહીંયા ફરીથી લીધી છે કે ભાઈ એવા રાગ દ્વેષ મોહરૂપ આશ્રવનો અભાવ થવો જોઈએ તો તને આશ્રવ થશે નહીં, એટલે કે કર્મનો બંધ થશે નહીં. અને એ રાગ દ્વેષ મોહનો અભાવ થવામાં મૂળ કારણ શું છે? તો કે અધ્યવસાન. કર્મના ઉદયો સાથે જે અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ છે એની સાથે પોતે એકરૂપતા કરીને રહ્યો છે, એને કર્મના એકપણાનો અધ્યાસ એમ અહીંયા આચાર્ય ભગવાને કહ્યું છે. એવા અધ્યવસાનો એની સાથે પોતે એક રૂપે રહ્યો છે ત્યારે પણ એને એમ હોવું જોઈએ કે આ જે કંઈ છે એ મારાથી જુદું છે, આ બ્રેકફાસ્ટ કે બ્રશ કે શાવર લઈએ છીએ એ રૂપે હું નથી, એ મારું કાર્ય નથી, એમાં હું નથી. દરેક સમયે સમયે આવી જાગૃતિ વર્તતી જોઈએ. કારમાં બેસીને જોબ કરવા જાય છે ત્યારે પણ એને એમ હોવું જોઈએ કે આ કાર એ મારી નહીં, આ જોબ એ મારું નહીં, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. આખા દિવસની જે ક્રિયા થવાની છે તે થવાની છે, કેમ કે ક્રિયા સાથે એને કાંઈ સંબંધ નથી. એ પરની ક્રિયા છે, એ શરીરની ક્રિયા હોય કે કારની કે ઘરની કે ગમે તે ક્રિયા હોય, એ એના કારણે થાય એ બધું પૂતગળ છે, ભૂતગળ પોતાનું કાર્ય કરે છે અને એને જે સંયોગો છે તો એ સંયોગો સાથે જોડાય છે અને માને છે કે આ ભૂતગળના કાર્યો હું કરું છું. આ બધું છોડવા માટેનો એક જ રસ્તો છે કે દરેક સમયે એને એ જે કંઈ થઈ રહ્યું છે એને દ્રષ્ટાભાવે જોવું ને એનાથી ભિન્ન પડવું, એ હું નહીં એમ વારંવાર એને બધાથી ભેદ જ્ઞાન કરવું પડશે. અધ્યવસાનોનો અભાવ થશે તો પછી એ પ્રત્યે રાગ દ્વેષ કે મોહ ઉત્પન્ન નહીં થાય. એટલે આશ્રવનો અભાવ થશે અને આશ્રવનો અભાવ થતાં નવા કર્મ બંધાશે નહીં, એટલે કે કર્મનો અભાવ થાય છે અને કર્મનો અભાવ થતાં પછી નો કર્મ પણ રહે નહીં એટલે શરીર પણ પ્રાપ્ત નહીં થાય અને પછી સંસારમાંથી એ નીકળીને સિદ્ધની અવસ્થાને પ્રાપ્ત કરશે. અત્યારે વર્તમાન સંસારી પર્યાય છે એનો પણ અભાવ થશે, એને ભવના ભ્રમણ ટળી જશે. આ પ્રમાણે સંવરનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે એટલે ભેદ જ્ઞાન નથી. કર્મ કર્મના ઉદયો અને એને કારણે મળતા જે ફળ એ બધામાં એને હજી એકરૂપતા છે એટલે ભેદ જ્ઞાન નથી, એ એનાથી જુદા છે એમ જ્યાં સુધી નથી ત્યાં સુધી એને મિથ્યાત્વ અજ્ઞાન અવિરતીને યોગ સ્વરૂપ અધ્યવસાનો વર્તે છે. અધ્યવસાનથી રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ ભાવ થાય છે અને આશ્રવ ભાવથી કર્મ બંધાય છે અને કર્મથી શરીર આદિ નો કર્મ ઉત્પન્ન થાય છે અને નો કર્મથી સંસાર છે. શરીર સાથે પછી અધ્યવસાન રહે, શરીર મારું, શરીરમાં અનુકૂળતા પ્રતિકૂળતા રોગ આ જન્મ મરણના દુઃખો સહન કરવા આ બધું જે છે એ જ તો સંસાર છે. એનો સંસાર એની આસપાસમાં એને બાંધેલા કર્મ રૂપે છે એટલે એવો સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે, આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન કહેતા કર્મના ઉદયો એનાથી જુદા છે, આ જે ઉદયો આવ્યા છે એને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે એ બધા પોતાથી જુદા છે, એનાથી ભગવાન આત્મા જુદો છે, આત્માને એ સંયોગો અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી. આત્માને કોઈ પણ સંયોગ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી, ફક્ત એણે માન્યતામાં એમ લીધું છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા. પણ સંયોગો સંયોગોમાં છે, ભગવાન આત્મા પોતામાં છે. સંયોગો સાથે એ સામેથી જોડાઈ અને અનુકૂળતા પ્રતિકૂળતાના વિકલ્પો દ્વારા દુઃખી થાય છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા ખરેખર છે જ નહીં, કેમ કે એકનો એક સંયોગ છે, એક વ્યક્તિને અનુકૂળ લાગતો હોય અને બીજીને પ્રતિકૂળ લાગતો હોય એનો અર્થ શું થયો કે સંયોગની અંદર અનુકૂળતા નથી કે પ્રતિકૂળતા પણ નથી. સમજવા જેવી વાત છે, બહુ જ સમજવા જેવી, શાંતિથી સમજવા જેવી વાત છે. એક જ પ્રકારના સંયોગો ઘરની બધી વ્યક્તિને સરખું સુખ આપતા નથી. અને કેટલીક વખતો એમ પણ બને છે કે એક વ્યક્તિને એ સંયોગથી આનંદ થાય છે અને બીજી વ્યક્તિને, ઘરની બીજી વ્યક્તિને એ સંયોગથી દુઃખ થાય છે. એનો અર્થ છે કે સંયોગ છે તે ખરેખર સુખ કે દુઃખનું કારણ નથી, અનુકૂળતા કે પ્રતિકૂળતાનું કારણ નથી. આપણે નકામા એની સાથે અનુકૂળતા પ્રતિકૂળતા કલ્પી લઈ અને રાગ દ્વેષના ભાવે વર્તીએ છીએ. આ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. જોડાણ એની સાથે, સંયોગો સાથેનું જોડાણ એ યોગ છે. મન વાણી અને કાયાના યોગ કહેવાયો એ તો સ્થૂળતાથી યોગ કયો છે, પણ સૂક્ષ્મતાથી યોગ તો આવો છે કે એને જે ઉદયો છે એ ઉદયો સાથેનું જોડાણ છે ને, એ ઉદયો રૂપ પોતે થાય છે ને એ યોગ, એ યોગને કારણે થઈ અને એને સંસાર છે. કેમ કે એવા યોગને કારણે એને પછી ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ થાય અને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા રાગ દ્વેષ થાય, આશ્રવ થાય, કર્મબંધ થાય અને એમ ભવના ભ્રમણ થાય છે. એટલે અહીંયા એ વાત સમજાવી છે કે પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. ભેદ વિજ્ઞાન પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક સિદ્ધ સમાન છે અને એનાથી બીજું બધું જુદું કોઈ પણ ભાવ એનો નથી. એકમાત્ર એનો જ્ઞાયક ભાવ છે, એ સિવાય બીજો કોઈ ભાવ એનો નથી. આ રાગ પણ એનો નહીં, શુભ ભાવ પણ એનો નહીં. એમ જ્યારે એને ભેદ જ્ઞાન થાય છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે, એટલે એને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ. અને ત્યારે એટલે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે ત્યારે આ મિથ્યાત્વ આદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. પછી એમાં એને એકરૂપતા રહેતી નથી. જો જ્ઞાની પણ બધા કાર્યો કરે, જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એ પણ સવારના ઉઠીને બ્રશ કરતા દેખાય, એ પણ પોતે ઓફિસમાં જાય, એ પણ વ્યવસાય કરે, કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી એ પણ હીરાનો વેપાર કરતા હતા, આ બધા કાર્યો કરતા હતા, પણ બધાથી અલિપ્તતા, એ બધાથી અલિપ્તતા. એમને સતત ભેદ જ્ઞાન વર્તતું હતું. એમની પાંચમા ગુણસ્થાનની દશા હતી, અંતરંગ દશા અદ્ભુત હતી. એટલે ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ અનુભવ સહિત પ્રકાશવાથી એને હવે બીજે ક્યાંય રૂચિ રહેતી નથી. બીજું બધું પર જુદું છે એ વાત દરેક સમયે સમયે સ્પષ્ટ હોય છે. કંઈ યાદ કરવું પડતું નથી કે આ મારાથી જુદું છે, એમ યાદ કરવું પડતું નથી. એ તો સતત એમ જ છે કે હું આત્મા. વર્તમાન પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, પુરુષ કે સ્ત્રીની પર્યાય છે, એ પણ હું નથી. અને એમ કંઈ યાદ કરવું પડતું નથી, એ પોતે આત્મા છે, એમ જ એ સદાય પરિણમે છે. એટલે કે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. અને અધ્યવસાનના અભાવથી રાગ દ્વેષ મોહરૂપ આશ્રવોનો અભાવ થાય છે. પછી ક્યાં રાગ થાય? અધ્યવસાનનો અભાવ થયો એટલે પછી રાગ થવો કે દ્વેષ થવો કે મોહ થવું એ રહેતું નથી. અને એમ થાય છે તો આશ્રવ થતા નથી, ભાવ આશ્રવ નથી, દ્રવ્ય આશ્રવ નથી, કર્મનો બંધ નથી. આશ્રવના અભાવથી કર્મ બંધાતા નથી, અને કર્મના અભાવથી નવા કર્મ બંધાતા નથી. અને પહેલા જે બાંધેલા કર્મ છે એની નિર્જરા થઈ જાય છે, એટલે કર્મનું બેલેન્સ ઘટતા ઘટતા શૂન્ય થઈ જાય છે. એટલે કે એ કર્મ રહિત થાય છે. કર્મના અભાવથી પછી આ શરીર આદિ નોકર્મ પણ ઉત્પન્ન થતા નથી, અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 426, સમયસાર ગાથા 190-192. અહીંયા કહે છે કે રાગથી બિન પડીને સ્વરૂપમાં લીનતા કરવી તે સંવર છે. ટૂંકી શૈલી સ્પષ્ટ વ્યાખ્યા ગુરુદેવે કરી છે. રાગથી ભિન્ન પડી એટલે રાગ દ્વેષ મોહ બધાથી ભિન્ન પડીને, એ મારા નથી, એ રૂપે હું નથી. અને એવા સંવરનો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિનો ક્રમ શું છે તેના ઉત્તરરૂપ ગાથાઓ કહેવામાં આવી છે. અને એના ઉપર ગુરુદેવ સમજાવતા કહે છે સૌથી છેલ્લા પેરેગ્રાફમાં કે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ, જો નવ તત્વમાં જીવ તત્વ અને અજીવ તત્વ, ખરેખર તો નવ તત્વ કયા છે પણ બે જ તત્વ છે મુખ્યતાથી જોવા જઈએ તો. સંસારમાં બે જ છે, એક જીવ છે અને બીજું અજીવ, બીજું અજીવ છે. દ્રવ્યની રીતે છ દ્રવ્ય કહીએ તો પણ પેલા પાંચ છે તે અજીવ છે. અને આ જીવને અને પુદ્ગળને જે સંબંધ છે એ સંબંધને કારણે બાકીના જે તત્વ છે તે કહેવામાં આવ્યા છે. એને કર્મના બંધ રૂપે જે સંબંધ છે એને બંધ કયો છે માટે પછી એ બંધ રહિત દશાને મોક્ષ ગયો છે અને એના ખરવાની દશાને નિદ્રા કહી છે. એટલે એમ બધા તત્વો થાય છે. એટલે ત્યાં જે ભગવાન આત્માને કહેવામાં આવ્યો છે, એટલે જીવ તત્વ જે કહ્યું છે, એ તો બંધ રહિત છે. એ બંધ અને મોક્ષ રહિત છે. એને બંધ પણ નથી, આશ્રવ પણ નથી, નિદ્રા નથી, મોક્ષ નથી, કાંઈ નથી. એવું એ જીવ તત્વ છે. એટલે એવા ભગવાન આત્મા, એની વાત કરીએ તો અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ, પરમ આનંદ તત્વ છે. એની અંદર બીજું કાંઈ છે જ નહીં, એને બંધ નથી, એટલે એને વિકારી ભાવો પણ નથી. તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને વિકારી ભાવોથી સહિત માનવું એ મિથ્યાત્વ છે. એટલે કે વિકારી ભાવો જીવના છે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. વિકારી ભાવ જીવના નથી, જીવમાં એવો કોઈ ગુણ નથી કે એને કારણે એને વિકાર થાય. વિકાર છે એ બહાર છે, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે. એ અવસ્થા ક્ષણિક છે, એ આત્માની મૂળ અવસ્થા નથી. શુદ્ધ આત્માની અવસ્થા જે છે તે જ એનું મૂળ તત્વ છે. ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ, પરમ આનંદ તત્વ છે. તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને વિકારથી ભિન્ન ન માનતા બંનેને એક માનવા તે મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે. આ અનંત તીર્થંકરોનો, કેવળી ભગવંતોનો પોકાર છે. ગણધરો, ઇન્દ્રો, કરોડો મનુષ્યો અને દેવોની સભામાં તીર્થંકર ભગવાનની જે દિવ્ય ધ્વનિ થઈ, તેમાં ભગવાનનો આવો ઉપદેશ છે. શું કહે છે કે ભગવાન તું કોણ છો? જીવ માત્રને ભગવાન કયા છે કે તું કોણ છો? અને આ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે શું છે? તો કહે છે કે ભગવાન તું ચિદાનંદ ઘન સ્વરૂપ વસ્તુ આત્મા છો. અને આ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે તારાથી ભિન્ન પર ચીજ છે. બંને ભિન્ન ભિન્ન છે. શું બંને ભિન્ન છે? આ વિકલ્પો અને તું, તું ભગવાન આત્મા અને આ વિકલ્પો, બંને ભિન્ન ચીજ છે, બંને જુદી વસ્તુ છે. તારી શુદ્ધ ચૈતન્યમય સ્વચીજ અને આ વિકારી કર્મ જે પર ચીજ, એ બેની એકતાનો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતી યોગનું મૂળ છે. એને લીધે જ સંસાર છે. આગળ અહીંયા 427માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે આશ્રવ ભાવ કર્મનું કારણ છે, કર્મ નો કર્મનું કારણ છે, અને નો કર્મ સંસારનું કારણ છે. એનો અર્થ શું થયો? કે રાગાદિક આશ્રવ ભાવના નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે. કર્મના નિમિત્તે નો કર્મ એટલે શરીર આદિ મળે છે, અને નો કર્મ એ સંસારનું કારણ છે. શરીર સાથે પોતે પોતાને એક રૂપે માને છે. જીવ માત્ર પોતે પોતાને શરીર રૂપે જ માને છે. હું આત્મા છું ને આ શરીર એ જુદું છે એવી સહજ માન્યતા તો જ્ઞાનીને હોય. બાકી જીવ માત્રને જ્યારથી જે જન્મ છે ત્યારથી એને શરીર રૂપે પોતે છે એ વાત તો અનાદિની છે. ને એવું અગૃહિત મિથ્યાત્વ તો અનાદિનું છે. માટે સદાય આ આત્મા, આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતી યોગમય આત્માને માને છે. તેથી રાગ દ્વેષ મોહરૂપ આશ્રવ ભાવને ભાવે છે. તેથી કર્મ આશ્રવે છે, તેથી નો કર્મ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. ટીકાની આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે, જુઓ આત્મા તો સદાય જ્ઞાન અને આનંદ સ્વરૂપ જ છે, પરંતુ અજ્ઞાની જીવ, અજ્ઞાની એટલે જેને આત્માનું જ્ઞાન નથી તે અજ્ઞાની. પીએચડી થયો હોય તો ભલે થયો, પણ અજ્ઞાની છે. જેને સ્વરૂપનું લક્ષ થયું નથી, સ્વરૂપને લક્ષે એણે કોઈ પુરુષાર્થ કર્યો નથી, દ્રવ્યસ્રુતનો અભ્યાસ કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી, એ બધા અજ્ઞાની જ છે. એટલે કહે છે કે અજ્ઞાની જીવ અજ્ઞાનવશ રાગને પોતાનો માનતો હોવાથી, રાગની ભાવના કરે છે, તેથી કર્મ આશ્રવે છે અને તેથી નો કર્મ શરીર આદિનો તેને સંયોગ થાય છે. કર્મ છે, નો કર્મ છે એટલે પછી સંયોગ તો થવાનો જ છે ને, એના ફળરૂપે આ શરીર અને બધા સંયોગો એને પ્રાપ્ત થાય છે અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. અનાદિથી અજ્ઞાન દશામાં આ પ્રમાણે થાય છે તેની આ વાત કરી. હવે સમ્યક દર્શન થતા શું થાય છે તે કહે છે કે પરંતુ જ્યારે તે આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ઉપલબ્ધ કરે છે, અનુભવે છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો, આ ચાર અધ્યવસાનો કે જે આશ્રવ ભાવના કારણો છે, એવા અધ્યવસાનોનો અભાવ થાય છે. અને એનો અભાવ થાય છે તો રાગ, દ્વેષ, મોહ એવા આશ્રવ ભાવ થતા નથી, એવા આશ્રવ ભાવના કારણો ટકતા નથી, રહેતા નથી. શું કહ્યું કે અનાદિથી પર્યાય જે પર તરફ વળેલી હતી તે પરથી કહો કે રાગથી કહો, પરથી એટલે રાગથી ભિન્ન પડીને જ્યાં સ્વ તરફ વળી અર્થાત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ઢળી ત્યાં તેને સમ્યક દર્શન થાય છે અને ત્યારે તેને હું પરથી ભિન્ન છું એવું સાચું ભાન થાય છે અને તે જ ભેદ જ્ઞાન છે. પહેલા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એ દ્રઢતા કરે છે જગતના બધા પદાર્થોથી અને પરલક્ષે થતા બધા ભાવોથી હું જુદો છું એવું ભેદ જ્ઞાન પહેલા એ સાધક દશામાં કરે છે અને પછી પોતાના સ્વરૂપમાં જાય છે અને પોતાના સ્વરૂપનો જ્યાં અનુભવ થાય છે ત્યારે જે ભેદ જ્ઞાન ધારણા જ્ઞાન રૂપ હતું એ અનુભવ રૂપ થાય છે અને એ ભેદ જ્ઞાનમાં આત્માના સમ્યક પ્રતીતિ અને અનુભવ થાય છે. ત્યાર પછી ભેદ જ્ઞાનના બળે જ, એ ભેદ જ્ઞાનના બળે એટલે પછી એ ભેદ જ્ઞાન સતત રહે છે, પોતાના સ્વરૂપને અનુભવ્યું છે અને એ બધાથી જુદું ભિન્ન અનુભવ્યું છે એ વાત હવે અનુભવ રૂપે અંદરમાં પડી જ છે એટલે પોતાની દ્રષ્ટિ બદલાઈ જાય છે, પોતે કોણ છે એનું સમ્યક ભાન એને સતત વર્તે છે. એટલે ભેદ જ્ઞાનના બળે જ અનુક્રમે અસ્થિરતાના રાગનો ત્યાગ કરીને, જો સમ્યક્ત્વ થયા પછીથી પણ પાછો પુરુષાર્થ છે ને, એટલે પછીથી જે રાગ થાય છે એ અસ્થિરતાનો રાગ છે. પહેલા જે રાગ હતો એ મિથ્યાત્વનો રાગ હતો, એ અજ્ઞાનનો રાગ હતો અને પછી સમ્યક્ત્વ થયા પછીથી પણ જે એને સુભાવ છે તો એને ચારિત્ર મોહનીય કર્મના ઉદય ની સાથે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થતો એ રાગ છે એને અસ્થિરતાનો રાગ કહેવામાં આવ્યો છે. તો એવા અસ્થિરતાના રાગને પણ એ દૂર કરે છે, એવા રાગનો ત્યાગ કરીને સર્વસંગનો પરિત્યાગી થઈ અંદરમાં ઠરે છે એટલે કે સ્વરૂપમાં ઠરે છે ત્યારે તેને કર્મ બંધાતા નથી, એટલે કે સંવરની દશા છે એ વખતે આશ્રવ થતા નથી અને નવા કર્મનો બંધ પડતો નથી. અને પેલી તરફ પૂર્વના કર્મો, જૂના કર્મો એ ઉદયમાં આવીને ખરી જાય છે અને એમ એ કર્મથી મુક્ત થઈને મોક્ષને પામે છે, એટલે કે મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. ગુરુદેવ કહે છે કે આ ધર્મની રીત છે, આ જ ધર્મ છે, આ જ મોક્ષનો માર્ગ છે, આ જ સુખનો માર્ગ છે, આ જ શાંતિનો માર્ગ છે. આગળ કહે છે પાંચમા પેરેગ્રાફમાં કે ભાઈ આ કોઈ વ્યક્તિનો માર્ગ નથી, વસ્તુનું સ્વરૂપ જ આવું છે, એટલે કે કોઈ વ્યક્તિએ એને માટે આવા કોઈ નિયમો બનાવી અને કોઈ સ્થાપના કરી છે ધર્મની એમ નથી. બીજા બધા જૈન દર્શન સિવાય બીજા ધર્મોની અંદર કોઈ વ્યક્તિએ કેટલાક સિદ્ધાંતો જણાવ્યા અને એમ કરીને એમની એ ધર્મની સ્થાપના થઈ, બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી અને જસ્તોસ્તે પારસી ધર્મની સ્થાપના કરી અને મોહમ્મદ પૈગંબરે એ મુસ્લિમ ધર્મની સ્થાપના કરી. ગુરુ નાનકે એ શીખ ધર્મની સ્થાપના કરી. અહીંયા એવું નથી. અહીંયા તો કે છે કે આ કોઈ વ્યક્તિએ સ્થાપેલો માર્ગ કે ધર્મ છે એમ નથી. આ તો સનાતન વસ્તુ છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. વસ્તુ એટલે આત્મા. આત્માનું સ્વરૂપ જ એવું છે. એ શુદ્ધ સ્વરૂપ જ છે. અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ એનો અધિકાર છે. એ સહજ વસ્તુ છે. અને એને એ પ્રાપ્ત કરે જ છે. એટલે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એટલે કોઈ આ માર્ગ દર્શાવ્યો એ કોઈ વ્યક્તિગત નથી. એ એમ જ છે. વસ્તુ આત્મા સદા શુદ્ધ છે. એ વિતરાગી તત્વ છે. એમાં અશુદ્ધતા છે જ નહીં. અને રાગ એ આશ્રવ તત્વ છે. એ વિતરાગી તત્વ ભગવાન આત્માથી જુદું તત્વ છે. નવ તત્વની અંદર નવે નવ તત્વ ક્યારે રહેશે? બે તત્વ ભેગા થઈ જશે તો પછી નવ તત્વ રહેશે જ નહીં. એટલે આત્માને આશ્રવ સહિત સમજવો, પુણ્ય પાપ સહિત સમજવો, બંધ સહિત સમજવો એ તો મિથ્યાત્વ થશે. નવ તત્વને નવ તત્વ જ રાખવા પડે. ને નવ તત્વ ન રાખીએ, આઠ તત્વ જો સમજીએ તો મિથ્યાત્વ થશે. નવ તત્વ જુદા જ છે. તો નવ તત્વ જુદા છે તો ભગવાન આત્માને આશ્રવ પણ નથી ને બંધ પણ નથી. એવું એ શુદ્ધ તત્વ છે. ને વસ્તુનું સ્વરૂપ એવું જ છે. અને એવું વસ્તુનું સ્વરૂપ છે એ ત્રિકાળ એવું જ રહ્યું છે. વર્તમાનમાં જે મલિનતાને કારણે જે આશ્રવ બંધ વગેરે છે એ વસ્તુ જુદી છે. એ એની અંદર નથી. એ તત્વની અંદર નથી. એટલે વસ્તુ તો એવી વિતરાગી રૂપે જ છે. વસ્તુ આત્મા સદાય વિતરાગી તત્વ છે. અને રાગ આશ્રવ તત્વ છે. તે બંનેમાં એકપણાની માન્યતા તે મિથ્યાત્વ છે. ભાઈ, કોઈ એમ માને કે શુભરાગ કરતા કરતા વિતરાગતા અથવા ધર્મ પ્રગટશે તો એ શક્ય જ નથી. કે બે તત્વ જુદા છે, બીજા તત્વની ભાવના ભાવતા એ પોતાને શુદ્ધ અવસ્થા પ્રગટ થાય એમ બને જ નહીં. શુભરાગ કરતા કરતા વિતરાગતા અથવા ધર્મ પ્રગટશે એવી જો કોઈની માન્યતા હોય તો એ મિથ્યા અભિપ્રાય છે, મિથ્યાત્વ છે. એનો અભિપ્રાય એ ખોટો છે. ગુરુદેવ આગળ પણ એ વાત કરે છે કે જો આ કોઈ પક્ષની વાત નથી, કોઈ સંપ્રદાયની વાત નથી. પ્રભુ, આ તો સનાતન સત્ય છે. તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલું આ તો તત્વ છે. આ કોઈ પક્ષની વાત નથી, તેમ કોઈ પક્ષના વિરોધની પણ વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. અહીં કોઈ કહે છે જેને રાગની એકતા બુદ્ધિ છે, જેને રાગની એકતા બુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે. આચાર્ય ભગવાન કહે છે અહીંયા કે જેને રાગની એકતા બુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે અને તે સંસારમાં રજળશે. અને આ વાત તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવી છે. એટલે કોઈ પક્ષની વાત નથી. અને જેણે રાગથી ભિન્નતા કરી અને આત્માની એકતા કરી છે, જેણે રાગથી ભિન્નતા કરીને આત્માની એકતા કરી છે એટલે કે પોતાના સ્વરૂપમય જ થયો છે, તે ભેદ જ્ઞાની આત્માની પ્રાપ્તિ કરે છે અને સંસારથી મુક્ત થાય છે. આત્મા અંદર ચૈતન્ય ચમત્કાર માત્ર વિતરાગ મૂર્તિ પ્રભુ પરમાત્મા છે. એ પરમાત્મા સ્વરૂપ જ છે. આત્મા જો વિતરાગ મૂર્તિ પરમાત્મા સ્વરૂપ ન હોય તો એવી વિતરાગતા આવે ક્યાંથી? બહારમાંથી કાંઈ વિતરાગતા આવે છે? આગળ કહે છે 429માં પાના ઉપર કે વિતરાગતા બહારમાંથી કાંઈ આવે છે? ના, બહારમાંથી આવતી નથી. આત્મા વિતરાગ મૂર્તિ સદાય છે. અને આવા વિતરાગ મૂર્તિ આત્મા અને કર્મ રાગના ભેદ વિજ્ઞાન વડે, એટલે આત્મા અને કર્મ અને રાગ, કર્મ કહો રાગ કહો, એનું ભેદ જ્ઞાન, આત્માથી એ જુદા છે એમ એના ભેદ વિજ્ઞાન વડે ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. ભેદ જ્ઞાન દ્વારા એવો ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. અહીં આત્માને ચૈતન્ય ચમત્કાર માત્ર કેમ કહ્યો? કારણ કે એની પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવા મહાચમત્કારિક અનુપમ સામર્થ્યયુક્ત વૃદ્ધિવાળો આત્મા છે. માટે એને ચૈતન્ય ચમત્કાર કર્યો છે. આવા આત્માની પ્રાપ્તિ ભેદ વિજ્ઞાન વડે થાય છે. ભેદ વિજ્ઞાન અનંતા જન્મ મરણનો નાશ કરી મુક્તિ પમાડે એવી મહા અલૌકિક ચીજ છે. ભેદ વિજ્ઞાન વિના રાગની એકતા બુદ્ધિ તને ભવ સમુદ્રમાં ક્યાંય ઊંડે ડૂબાડશે. ભવ સમુદ્ર અપાર છે, એમાં 84 લાખ યોની છે. રાગની એકતા કરીને એક એક યોનીને અનંત વાર સ્પર્શીને તે અનંત અનંત અવતાર કર્યા છે. ભાઈ, શુભ રાગને જો તું ધર્મ અથવા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહીં આવે, માટે ભેદ વિજ્ઞાન પ્રગટ કર. જો કરુણા કરી અને ગુરુદેવ કહે છે કે ભાઈ, આ એક જ માર્ગ છે, ભેદ વિજ્ઞાન દ્વારા જ તને સ્વરૂપની પ્રાપ્તિ થશે અને સ્વરૂપની પ્રાપ્તિ થતા તને સંસાર ટળી જશે. અહીં કહે છે, ભેદ વિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો કે જે આશ્રવ ભાવના કારણો છે તેમનો અભાવ થાય છે. અધ્યવસાનોનો અભાવ થતાં રાગ દ્વેષ મોહ આશ્રવ ભાવનો અભાવ થાય છે અને આશ્રવ ભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો ક્રમ છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં જે વાત કરી છે એ પણ આપણે સાથે લઈએ. 430 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ બહુ સરસ વાત સમજાવે છે કે ચોથે ગુણ સ્થાને જ્યારે સમ્યક દર્શન અને આત્મા અનુભવ પ્રગટ થાય ત્યારે અનંત ગુણોની નિર્મળ પર્યાય અંશે પ્રગટે છે. ચોથા ગુણ સ્થાને જ્યારે એને આત્માનો અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે આત્માના અનંત ગુણો એ આત્માના અનંત ગુણોનું જે પરિણમન છે, અનંત ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, કે આત્મા કઈ કુટસ્થ નથી, એ અનંત ગુણોનું પરિણમન થઈ ગયું છે, એને અનુભવમાં આવે છે અને એ નિર્મળ પર્યાય એ અંશે પ્રગટે છે એમ અહીંયા કહ્યું છે. પરિણમન તો પૂર્ણપણે થઈ જ રહ્યું છે પણ એને એ અનુભવમાં આવે છે. એક અનંત ગુણો નિર્મળ પર્યાય અંશે પ્રગટે છે, અવ્રત અંશે પ્રગટે ટળે છે. અવ્રત ની દશા છે તે અંશે ટળે છે. નિષ્ક્રિય તત્વગુણની પણ અંશે નિર્મળ પર્યાય પ્રગટે છે, અર્થાંત અંશે અકંપ ભાવ પ્રગટ થાય છે. પૂર્ણ વિતરાગી દશા થાય પછી કંપન રહેતું નથી, અકંપ ભાવ જ છે. પણ અહીંયા પણ ચોથા ગુણતાને પણ નિષ્ક્રિય તત્વગુણની પણ અંશે નિર્મળ પર્યાય પ્રગટે છે, એટલે કે અંશે અકંપ ભાવ પ્રગટ થાય છે. સર્વથા યોગનો અભાવ 14મે ગુણસ્થાને થાય છે પણ ચોથે ગુણસ્થાને અંશે યોગનો અભાવ થાય છે. જો આ થોડી સૂક્ષ્મતાથી વાત કરી છે એની પર ફરી ફરીને વિચાર કરવા જેવો છે, ફરી ફરીને આ વાત પકડવાની છે. અને છેલ્લે ગુરુદેવ કહે છે કે જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ અધ્યવસાયોનો અભાવ થાય છે અને અધ્યવસાયના અભાવથી રાગ દ્વેષ આશ્રવનો અભાવ, એથી કર્મનો અભાવ અને એથી નોકર્મનો અભાવ અને એમ સંસારનો અભાવ થાય છે. આ સંવર છે અને આ જ કર્મની દશા છે. આ રીતે અનુપ્રોક્ત જાણવો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધા ¡Gracias!